એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે, એમ કહી શકાય કે દુનિયાભરમાં, લાખો લોકોની વિચારવાની અને જીવનવાની રીત બદલી નાખી છે.
હા, ડૉક્ટર સ્ટીફન આર કોવીનું અત્યંત પ્રભાવી લોકોની સાત આદતો,
બરાબર, ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ.
અને આ પુસ્તક ખબર છે આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કદાચ પહેલા કરતા પણ વધુ.
એવું કેમ લાગે છે?
કારણ કે તે આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા, મતલબ કે જે ટકી રહે છે, તે ફક્ત દેખાવ, છબી કે પછી પેલી ટૂંકા ગાળાની યુક્તિઓથી નથી આવતી.
હા,
એ તો ઊંડાણમાંથી, આપણા ચારિત્ર્યમાંથી આવે છે.
બરાબર કહ્યું. ઘણીવાર આપણે સફળતાને બધી બાહ્ય વસ્તુઓ સાથે જોડી દઈએ છીએ, પદ, પૈસા, કોણ આપણને ઓળખે છે. પણ કોવિ આપણને અંદર જોવાનું કહે છે.
હા,
એટલે પુસ્તકનો મુખ્ય સાર એ જ છે કે અસરકારકતા એ અંદરથી બહારની પ્રક્રિયા છે, ઇનસાઇડ આઉટ.
એકદમ. અને આ વિચાર કંઈ એમનેમ નથી આવ્યો, ડૉક્ટર સ્ટીફન કોવીના પોતાના સંશોધનમાંથી આવ્યો છે. તેઓ માત્ર લેખક નહોતા.
હા, એમના વિશે થોડી વાત કરીએ.
ચોક્કસ. તેઓ એક આદરણીય શિક્ષક હતા, સલાહકાર અને નેતૃત્વના નિષ્ણાત પણ. અને એમણે અમેરિકાને લગભગ 200 વર્ષના સફળતા સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
ઓહ, 200 વર્ષનો ઇતિહાસ! અને એ અભ્યાસમાં એમને શું ખાસ જોવા મળ્યું? કંઈક રસપ્રદ હશે ને?
બિલકુલ રસપ્રદ. એમણે નોંધ્યું કે પહેલાના જમાનામાં, એટલે કે જૂના સમયમાં, સફળતાનો આધાર ચારિત્ર્ય નીતિ પર હતો, કેરેક્ટર ઇથિક જેને કહેવાય.
એટલે કેવા ગુણો?
એટલે પ્રામાણિકતા, નમ્રતા, વફાદારી, હિંમત, આવા મૂળભૂત ગુણો. પણ પછી ધીમે ધીમે ભાર બદલાઈ ગયો.
કઈ રીતે?
ભાર આવી ગયો વ્યક્તિત્વ નીતિ પર, પર્સનાલિટી ઇથિક. એટલે કે લોકો પર તમારી છાપ કેવી પડે છે, તમારી પાસે કઈ સ્કિલ્સ છે, તમારો અભિગમ કેવો દેખાય છે, તમે કેટલી જલ્દી રિઝલ્ટ લાવી શકો છો.
એટલે ફોકસ મૂળભૂત ગુણો પરથી હટીને ઉપરછલ્લી બાબતો પર જતો રહ્યો, દેખાવ પર.
હા, બરાબર. અને કોવીએ જોયું કે આ વ્યક્તિત્વ નીતિ છે ને, એ લાંબા ગાળે ટકતી નથી, કદાચ થોડા સમય માટે કામ કરી જાય.
હા, ટૂંકા ગાળાના ફાયદા દેખાય,
પણ સ્થાયી સફળતા અને અંદરનો સંતોષ જોઈતો હોય તો આપણે પેલા મૂળભૂત સાર્વત્રિક સિદ્ધાંતો, એટલે કે ચારિત્ર્ય નીતિ પર પાછા જવું જ પડે. અને આ જ વાત કોવીના કાર્યને આટલું શક્તિશાળી બનાવે છે. એ કોઈ નવા જાદુઈ વિચારો નથી, પણ શાશ્વત સિદ્ધાંતોનું એક સરસ સંકલિત માળખું છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર એ થયો કે સાચી અસરકારકતા ચારિત્ર્યમાંથી આવે અને એ અંદરથી બહાર વિકસે. પણ આ સિદ્ધાંતો એટલે શું, અને આ આદતો પછી કેવી રીતે કામ કરે છે?
જુઓ, કોવી કહે છે કે સિદ્ધાંતો એ કુદરતી નિયમો જેવા છે, ગુરુત્વાકર્ષણની જેમ.
એટલે કે એ હોય જ છે, આપણે માનીએ કે ન માનીએ.
બરાબર. એ કોઈના બનાવેલા નથી, એ હંમેશા હાજર છે અને કામ કરે છે. જેમ કે ન્યાય, પ્રામાણિકતા, માનવીય ગૌરવ, સેવા, ગુણવત્તા, આ બધા સિદ્ધાંતો છે.
આ સિદ્ધાંતો સાથે જેટલું સુસંગત હશે, જેટલું જોડાયેલું હશે, તેટલું વધુ અસરકારક અને સંતોષપ્રદ બનશે.
અને આ સમજવા માટે કોવિ પેલી પેરાડાઇમ શિફ્ટની વાત કરે છે ને, મતલબ કે આપણી જોવાની દ્રષ્ટિ જ બદલવી પડે.
હા, પેરાડાઇમ એટલે આપણો દ્રષ્ટિકોણ, આપણો નકશો. જો આપણે પરિસ્થિતિ બદલવા માંગતા હોઈએ તો પહેલાં આપણે આપણી જાતને અને દુનિયાને જોવાની રીત, આપણો પેરાડાઇમ બદલવો પડે.
એ નકશાવાળું ઉદાહરણ બહુ સરસ છે. જો નકશો જ ખોટો હોય તો પછી ગમે તેટલી ઝડપથી દોડીએ, સાચી જગ્યાએ પહોંચાય જ નહીં.
એકદમ સાચી વાત. અને આ બદલાવ, આ વિકાસ, એ પરિપક્વતાની સાતત્યતા દ્વારા આવે છે, મેચ્યુરિટી કન્ટિન્યુમ.
એ શું છે?
આપણે બધા પરાધીનતાથી શરૂઆત કરીએ છીએ, ડિપેન્ડન્સ, એટલે કે બીજા પર આધાર રાખીએ છીએ,
બાળપણમાં હોઈએ એમ.
હા, પછી આપણે મોટા થઈએ અને સ્વતંત્રતા તરફ જઈએ છીએ, ઇન્ડિપેન્ડન્સ, આત્મનિર્ભરતા. પણ કોવિ કહે છે કે સ્વતંત્રતા એ છેલ્લું સ્ટેશન નથી.
ઓ, તો પછી?
સૌથી ઉચ્ચ સ્તર છે પરસ્પરાવલંબન, ઇન્ટરડિપેન્ડન્સ, જ્યાં સ્વતંત્ર લોકો એકબીજા સાથે મળીને વધુ સારું પરિણામ લાવે છે, જે એકલા ન લાવી શક્યા હોત.
એટલે ટીમવર્ક અને સહકાર જેવું.
હા, પણ ઊંડાણપૂર્વકનું. અને આ સાત આદતો આપણને આ પરાધીનતાથી પરસ્પરાવલંબન સુધીના પ્રવાસમાં મદદ કરે છે.
ચાલો તો હવે આદતો પર જ આવીએ. પહેલી ત્રણ આદતો ખાનગી વિજય અપાવે છે, એમ કહ્યું, પ્રાઇવેટ વિક્ટરી, જે આપણને સ્વતંત્રતા તરફ લઈ જાય.
બરાબર, આત્મનિપુણતાની આદતો છે આ. અને પહેલી આદત છે,
આદત એક, પ્રોએક્ટિવ બનો, બી પ્રોએક્ટિવ.
હા, આ સૌથી પાયાની આદત છે. એનો સીધો સાદો અર્થ છે કે તમે તમારા જીવનના ડ્રાઇવિંગ સીટ પર છો, તમે પરિસ્થિતિઓના ગુલામ નથી.
મતલબ કે?
મતલબ કે કોઈ ઘટના બને, એ ઉત્તેજના, સ્ટિમ્યુલસ, અને તમે એના પર જે પ્રતિક્રિયા આપો, એ પ્રતિભાવ, રિસ્પોન્સ, એ બંનેની વચ્ચે એક જગ્યા છે, એક અવકાશ છે.
જગ્યા? કઈ જગ્યા?
પસંદગી કરવાની જગ્યા, સ્વતંત્રતા. પ્રોએક્ટિવ લોકો આ સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે, તેઓ વિચારીને પ્રતિભાવ આપે છે, જ્યારે રિએક્ટિવ લોકો તરત જ પ્રતિક્રિયા આપી દે છે, સંજોગોના આધારે.
એટલે કે આપણી સાથે જે થાય છે એના માટે આપણે સંજોગોને કે બીજાને દોષ નથી દેતા, પણ આપણે એ પરિસ્થિતિમાં કેવો પ્રતિભાવ આપીએ છીએ એની જવાબદારી લઈએ છીએ.
બરાબર. આ જ સંદર્ભમાં પ્રભાવનું વર્તુળ અને ચિંતાનું વર્તુળની વાત આવે છે, સર્કલ ઓફ ઇન્ફ્લુએન્સ અને સર્કલ ઓફ કન્સર્ન.
હા, એ સમજાવો ને.
પ્રોએક્ટિવ લોકો પોતાની શક્તિ અને સમય ક્યાં વાપરે? પ્રભાવના વર્તુળ પર. એટલે કે એવી બાબતો જે તેઓ બદલી શકે છે અથવા જેના પર એમનો થોડો ઘણો પ્રભાવ છે.
જેમ કે?
જેમ કે પોતાનું કામ, પોતાની સ્કિલ્સ, પોતાના સંબંધો, પોતાની આદતો. જ્યારે રિએક્ટિવ લોકો ક્યાં અટવાયેલા રહે?
ચિંતાના વર્તુળમાં.
હા, હવામાન કેવું છે, રાજકારણમાં શું ચાલે છે, બીજા લોકો શું કરે છે, એવી બાબતો જે એમના નિયંત્રણ બહાર છે એની ચિંતા કર્યા કરે.
એટલે પ્રોએક્ટિવ બનવું એટલે સમસ્યાનો ભાગ બનવાને બદલે ઉકેલનો ભાગ બનવું, પોતાના પ્રભાવ ક્ષેત્રમાં કામ કરવું.
એકદમ. અને આ પ્રોએક્ટિવિટીના પાયા પર જ બીજી આદત બંધાઈ છે,
આદત ટુ, અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ.
હા, આ વ્યક્તિગત નેતૃત્વની આદત છે, લીડરશિપ. તમે જીવનમાં ખરેખર ક્યાં પહોંચવા માંગો છો, તમારા માટે સૌથી વધુ મહત્વનું શું છે,
એટલે કે દિશા નક્કી કરવી.
બરાબર. આ આદત કહે છે કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા કે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા તમારા અંતિમ લક્ષ્ય અને તમારા મૂળભૂત મૂલ્યો સ્પષ્ટ હોવા જોઈએ. કોવિ કહે છે, બધી વસ્તુઓ બે વાર બને છે, પહેલા મનમાં, પછી વાસ્તવિકતામાં.
આ તો જાણે જીવન માટે એક બ્લુ પ્રિન્ટ, એક નકશો બનાવવા જેવું થયું. એટલે જેલા વ્યક્તિગત મિશન સ્ટેટમેન્ટ બનાવવાની વાત આવે છે, ખરું ને?
હા, ચોક્કસ. એક પર્સનલ મિશન સ્ટેટમેન્ટ જે તમારા જીવનના નિર્ણયો માટે માર્ગદર્શક બને, તમારો પોતાનો આંતરિક હોકાયંત્ર.
અને આ જ આપણને નેતૃત્વ અને સંચાલન વચ્ચેનો ફરક સમજાવે છે.
હા, નેતૃત્વ એટલે એ નક્કી કરવું કે કઈ દિશામાં જવું છે, કયો પહાડ ચડવો છે. સંચાલન એટલે એ પહાડ પર કાર્યક્ષમ રીતે કેવી રીતે ચડવું. આદત ટુ નેતૃત્વ વિશે છે, તમારું શા માટે સ્પષ્ટ કરવું.
બહુ સરસ. અને પછી આવે છે આદત ત્રણ, જે આ બંને આદતોને, એટલે કે પ્રોએક્ટિવિટી અને દિશાને, વ્યવહારમાં મૂકે છે.
બરાબર. આદત ત્રણ, પ્રથમ વસ્તુઓ પ્રથમ મૂકો, પુટ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. આ છે વ્યક્તિગત સંચાલનની આદત.
એટલે હવે નક્કર કામ કરવાની વાત.
હા, આદત વન કહે છે તમે ડ્રાઈવર છો, આદત ટુ કહે છે નકશો બનાવો, નક્કી કરો ક્યાં જવું છે, અને આદત થ્રી કહે છે હવે ગાડી ચલાવો. પણ કેવી રીતે? પ્રાથમિકતાઓ પ્રમાણે.
પ્રાથમિકતાઓ નક્કી કરવી એ જ મોટો પડકાર છે ઘણીવાર.
એના માટે જ કોવિ પેલું પ્રખ્યાત સમય વ્યવસ્થાપન મેટ્રિક્સ આપે છે, જે કાર્યોને બે માપદંડ પર વહેંચે છે, તાકીદ અને મહત્વ.
હા, એ ચાર ખાનાવાળું નહીં.
હા, ચાર ચતુર્થાંશ.
તાકીદનું અને મહત્વનું, કટોકટી સમસ્યાઓ.
બિનતાકીદનું પણ મહત્વનું, આયોજન, સંબંધો, તૈયારી, નવી તકો શોધવી.
તાકીદનું પણ બિનમહત્વનું, વિક્ષેપો, બીજાની અપેક્ષાઓ.
બિનતાકીદનું અને બિનમહત્વનું, સમયનો બગાડ, ફાલતુ પ્રવૃત્તિઓ.
અને અસરકારક લોકો કયા ખાના પર વધુ ધ્યાન આપે છે?
ક્વાડ્રન્ટ ટુ પર, બિનતાકીદનું પણ મહત્વનું. આ એ કાર્યો છે જે આપણને લાંબા ગાળે સફળતા અને સંતોષ આપે છે. આયોજન કરવું, સંબંધો બાંધવા, નવી સ્કિલ શીખવી, સ્વાસ્થ્ય જાળવવું.
પણ આ કામો તાત્કાલિક કરવાના ન લાગે એટલે ઘણીવાર રહી જાય છે.
બરાબર. એટલે જ આદત ત્રણ શીખવે છે કે મોટા પથ્થરો, બિગ રોક્સ, આપણી ક્વોડ્રન્ટ ટુની પ્રાથમિકતાઓ ને પહેલાં આપણા સમયપત્રકમાં આપણા અઠવાડિયામાં ગોઠવી દેવાના, પછી બાકીની નાની વસ્તુઓ માટે જગ્યા કરવાની.
એટલે કે મહત્વની વસ્તુઓ માટે સમય કાઢવો ભલે એ તાકીદની ન લાગે.
હા, આ ત્રણ આદતો, પ્રોએક્ટિવ બનવું, અંતને ધ્યાનમાં રાખી શરૂ કરવું અને પ્રથમ વસ્તુઓ પ્રથમ મૂકવી, આનાથી ખાનગી વિજય મળે છે. વ્યક્તિ પોતાની જાત પર કાબુ મેળવે છે, સિદ્ધાંતો પ્રમાણે જીવતા શીખે છે, સાચી સ્વતંત્રતા આવે છે.
પણ કોવિ કહે છે કે આ પૂરતું નથી, ખરું ને? આપણે બીજાઓ સાથે પણ અસરકારક રીતે કામ કરવાનું છે. એટલે હવે જાહેર વિજયની વાત.
બરાબર. અને જાહેર વિજય માટે આદતો 4, 5 અને 6 છે, જે આપણને પરસ્પરાવલંબન તરફ લઈ જાય છે. પણ એ સમજતા પહેલા કોવિ એક બહુ મહત્વનો ખ્યાલ સમજાવે છે, ભાવનાત્મક બેંક ખાતું, ઇમોશનલ બેંક એકાઉન્ટ.
ભાવનાત્મક બેંક ખાતું, એ શું છે?
દરેક સંબંધમાં જાણે કે વિશ્વાસનું એક અદૃશ્ય ખાતું હોય છે.
ઓકે.
જ્યારે આપણે દયા બતાવીએ, સમજણ દાખવીએ, આપેલું વચન પાળીએ, માફી માંગીએ, ત્યારે એ ખાતામાં જમા થાય છે, વિશ્વાસ વધે છે.
અને ઉપાડ ક્યારે થાય?
જ્યારે આપણે અનાદર કરીએ, ટીકા કરીએ, વિશ્વાસ તોડીએ, આપણી વાત જ સાચી મનાવીએ, ત્યારે ઉપાડ થાય છે, વિશ્વાસ ઘટે છે.
એટલે સારા સંબંધો માટે આ ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે.
બિલકુલ. મજબૂત જાહેર વિજય માટે આ ભાવનાત્મક બેંક ખાતામાં સારું એવું ડિપોઝિટ હોવું જરૂરી છે.
આ તો બહુ સરસ અને વ્યવહારુ વિચાર છે, અને આને ધ્યાનમાં રાખીને જ ચોથી આદત આવે છે.
હા, આદત 4, વિન વિન વિચારો. થિંક વિન વિન.
વિન વિન એટલે બંને જીતે એવું.
બરાબર. આ એક માનસિકતા છે, એક ફિલસોફી છે, કે જીવન એ કોઈ સ્પર્ધા નથી જ્યાં એક જીતે ને બીજો હારે. જીવન સહકારનું ક્ષેત્ર છે. વિન વિન એટલે એવી પરિસ્થિતિ, એવો ઉકેલ શોધવો જ્યાં સામેલ બધા પક્ષોને લાભ થાય, બધાને સંતોષ મળે.
આ બીજા પેરેડાઇમ્સ કરતા કઈ રીતે અલગ છે? જેમ કે વિન લૂઝ.
હા, કોવિ 6 પેરેડાઇમ્સની વાત કરે છે. વિન વિન, બંને જીતે. વિન લૂઝ, હું જીતું તમે હારો. લૂઝ વિન, હું હારું તમે જીતો. ઘણીવાર શાંતિ જાળવવા લોકો આ કરે, લૂઝ લૂઝ, બંને હારે, બદલાની ભાવનામાં આવથાય. ફક્ત વિન, ફક્ત પોતાનો જ વિચાર કરવો. અને છેલ્લું, વિન વિન ઓર નો ડીલ. કાં તો બંને જીતીએ એવો રસ્તો શોધીએ, નહીંતર આ ડીલ જ ન કરીએ.
અને કોવિ શું કહે છે? કયું શ્રેષ્ઠ છે?
લાંબા ગાળાના સંબંધો અને સ્થાયી સફળતા માટે માત્ર વિન વિન જ એકમાત્ર ટકાઉ ઉકેલ છે. બીજા બધા વિકલ્પો ક્યાંક ને ક્યાંક સંબંધોને કે પરિણામને નુકસાન પહોંચાડે છે.
આ માટે વિપુલતા માનસિકતા જરૂરી છે, નહીં અબન્ડન્સ મેન્ટેલિટી.
એકદમ. એ વિશ્વાસ કે દુનિયામાં બધા માટે પૂરતું છે, સફળતા, ખુશી, સાધનો. એવું નથી કે કોઈ એકની જીત બીજાની હાર જ હોય. જ્યારે અછત માનસિકતાવાળા લોકો માને છે કે બધું મર્યાદિત છે, એટલે મારે બીજા પાસેથી છીનવું પડશે.
વિન વિન વિચારવું કદાચ સહેલું લાગે, પણ જ્યારે મતભેદ હોય, તણાવ હોય, ત્યારે કરવું અઘરું બની શકે.
હા, અને એટલે જ 5મી આદત ખૂબ જ મહત્વની બની જાય છે.
આદત 5, પહેલા સમજવાનો પ્રયત્ન કરો, પછી સમજાવવાનો. સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, ધેન ટુ બી અન્ડરસ્ટુડ.
ચોક્કસપણે. આ કદાચ સંબંધો અને સંવાદ માટેની સૌથી શક્તિશાળી આદત છે. આપણી વૃત્તિ શું હોય છે?
તરત જ આપણો મુદ્દો રજૂ કરી દેવાની, સલાહ આપવાની.
બરાબર. આપણે મોટાભાગે બીજાને જવાબ આપવાના ઈરાદાથી સાંભળીએ છીએ, એમને ખરેખર સમજવાના ઈરાદાથી નહીં. કોવિ કહે છે કે પહેલા ખરેખર ઊંડાણપૂર્વક સામેવાળાના દૃષ્ટિકોણને, એની લાગણીઓને, એના સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરો.
એને તેઓ સહાનુભૂતિપૂર્વક સાંભળવું કહે છે, નહીં એમ્પથેટિક લિસનિંગ.
હા, કાનથી, આંખોથી અને હૃદયથી સાંભળવું. ફક્ત શબ્દો નહીં, પણ શબ્દો પાછળની ભાવના, જરૂરિયાત સમજવી અને એ સમજણ સામેવાળાને પ્રતિબિંબિત કરવી.
જ્યારે કોઈ વ્યક્તિને લાગે કે તેને ખરેખર સાચા અર્થમાં સાંભળવામાં અને સમજવામાં આવી છે, ત્યારે જે વ્યક્તિ આપણી વાત સાંભળવા, આપણને સમજવા તૈયાર થાય છે.
એકદમ સાચું. કોવિ કહે છે, આ ભાવનાત્મક બેંક ખાતામાં સૌથી મોટી જમા રકમ છે. જ્યારે તમે કોઈને ખરેખર સમજો છો, ત્યારે વિશ્વાસનું મજબૂત બંધન રચાય છે.
આનાથી ઘણા ઝઘડા અને ગેરસમજ ટાળી શકાય.
ચોક્કસ. અને જ્યારે આપણે વિન વિન માનસિકતા રાખીએ, આદત 4 અને બીજાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ, આદત 5 ત્યારે જ આપણે છઠ્ઠી આદતની જાદુઈ અસરનો અનુભવ કરી શકીએ છીએ.
આદત 6 સિનર્જાઇઝ કરો. સિનર્જાઇઝ આ શબ્દ થોડો ભારે લાગે છે. સિનર્જી એટલે શું?
સિનર્જી એટલે સર્જનાત્મક સહકાર, ક્રિએટિવ કોઓપરેશન. એનો મૂળભૂત સિદ્ધાંત છે કે સમગ્ર તેના ભાગોના સરવાળા કરતાં મોટો હોય છે. ધ હોલ ઇઝ ગ્રેટર દેન ધ સમ ઓફ ઇટ્સ પાર્ટસ.
એટલે કે 1+1=2 નહીં પણ 3 કે તેથી વધુ.
હા, 10 પણ થઈ શકે, 100 પણ થઈ શકે. સિનર્જી ત્યારે થાય છે જ્યારે 2 કે તેથી વધુ લોકો સાથે મળીને એવું કંઈક નવું અને ઉત્તમ બનાવે જે તેઓ એકલા ક્યારેય બનાવી શક્યા હોત.
આ કેવી રીતે શક્ય બને?
આ ત્યારે શક્ય બને જ્યારે આપણે મતભેદોને, તફાવતોને મૂલ્ય આપીએ. અલગ અલગ દૃષ્ટિકોણ, અનુભવો, શક્તિઓ એને અવરોધ તરીકે નહીં પણ તક તરીકે જોઈએ.
એટલે કે ભિન્નતા એ નબળાઈ નથી પણ શક્તિ છે.
બરાબર. જ્યારે આપણે વિન વિન આદત 4 વિચારીએ અને સહાનુભૂતિથી એકબીજાને સમજીએ આદત 5 અને પછી સાથે મળીને કોઈ સમસ્યાનો ઉકેલ શોધીએ કે નવી તક ઊભી કરીએ ત્યારે સિનર્જી જન્મે છે. ત્યારે એવા ઉકેલો મળે છે જે પહેલાં કોઈએ વિચાર્યા પણ નહોતા.
આ તો પરસ્પરાવલંબનનું ઉચ્ચતમ સ્વરૂપ થયું.
હા, અસરકારકતાનું શિખર. તો આ 6 આદતો આપણને વ્યક્તિગત અને આંતરવ્યક્તિત્વ અસરકારકતા આપે છે. ખાનગી અને જાહેર વિજય. પણ આ બધું ટકાવી રાખવા માટે શું? લાંબા ગાળે?
હા, એ પણ પ્રશ્ન છે. ધાર કુંઠી થઈ જાય તો?
બરાબર. અને એના માટે જ છે 7મી અને એટલી જ મહત્વની આદત, આદત 7, કરવતને ધાર કાઢો. શાર્પન ધ સો. કરવતને ધાર કાઢો, પેલી વાર્તા જેવી.
હા, કોઈ પેલી વાર્તા કહે છે ને કે એક લાકડાહારા ખૂબ મહેનતથી ઝાડ કાપી રહ્યો હતો. પરસેવે રેબઝેબ હતો પણ કામ ધીમું થતું હતું. કોઈકે પૂછ્યું, ભાઈ તારી કરવતને ધાર કેમ નથી કાઢતો? તો કહે, સમય જ ક્યાં છે, મારે ઝાડ કાપવાનું છે.
એટલે કે કામમાં એટલા વ્યસ્ત કે સાધનને સુધારવાનો સમય નથી.
બરાબર.
અને આપણા જીવનમાં આપણું સૌથી મોટું સાધન કયું છે?
આપણે પોતે.
હા, આદત 7 એ સ્વનવીનીકરણની આદત છે. આપણી પોતાની ઉત્પાદન ક્ષમતા, પ્રોડક્શન કેપેબિલિટી જાળવવાની અને વધારવાની આદત. આપણી જાતને નિયમિતપણે રિચાર્જ કરવાની જરૂર છે.
અને આ રિચાર્જ, આ નવીનીકરણ કયા ક્ષેત્રોમાં થવું જોઈએ?
કોવિ 4 મુખ્ય પરિમાણોની વાત કરે છે જે બધા એકબીજા સાથે જોડાયેલા છે. 1 શારીરિક, આપણું શરીર. વ્યાયામ, યોગ્ય પોષણ, પૂરતો આરામ, તણાવ વ્યવસ્થાપન. 2 માનસિક, આપણું મન. વાંચન, નવું શીખવું, આયોજન કરવું, લખવું, વિચારોનું વિશ્લેષણ કરવું. 3 આધ્યાત્મિક, આપણો આત્મા, આપણા મૂલ્યો. ધ્યાન, પ્રાર્થના, પ્રકૃતિ સાથે સમય વિતાવવો, કળા કે સંગીતનો આનંદ લેવો, સેવા કરવી જે આપણને ઊંડો અર્થ અને શાંતિ આપે. 4 સામાજિક ભાવનાત્મક, આપણા સંબંધો, બીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડાવો. આ આદતો 4, 5 અને 6 સાથે સીધું જોડાયેલું છે. વિન વિન, સમજણ, સિનર્જી, સેવા કરવી, સહાનુભૂતિ દાખવવી.
એટલે આ ચારેય પાસા પર નિયમિત ધ્યાન આપવું જરૂરી છે, સંતુલિત રીતે.
હા, જો આપણે આમાંથી કોઈ એકને પણ અવગણીશું તો લાંબા ગાળે આપણી અસરકારકતા ઘટશે. આદત 7 બાકીની 6 આદતોને જીવંત રાખે છે અને આપણને સતત વિકાસના ચડતા સર્પાકાર, અપવર્ડ સ્પાઇરલમાં આગળ વધવામાં મદદ કરે છે.
આ 7 આદતો ખરેખર જીવનના દરેક પાસાને આવરી લે છે. જો આપણે આખી ચર્ચાના મુખ્ય સંદેશાઓ, કી ટેકઅવેઝ તારવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ, ચારિત્ર્ય નીતિ વ્યક્તિત્વ નીતિ કરતાં વધુ મહત્વની છે. સ્થાયી સફળતા અને સંતોષ ઉપરછલ્લી યુક્તિઓ કે છાપ પર નહીં પણ પ્રામાણિકતા, ન્યાય, હિંમત જેવા સાર્વત્રિક સિદ્ધાંતો પર આધારિત મજબૂત ચારિત્ર્યથી આવે છે.
બીજો મહત્વનો મુદ્દો, અંદરથી બહાર અભિગમ. પરિવર્તનની શરૂઆત હંમેશા પોતાની જાતથી થવી જોઈએ. બહારની પરિસ્થિતિ કે બીજા લોકોને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે પહેલાં પોતાના પેરાડાઇમ, પોતાની આદતો અને પોતાના ચારિત્ર્ય પર કામ કરવું.
3 પરિપક્વતાની સાતત્યતા. પરાધીનતાથી સ્વતંત્રતા અને સ્વતંત્રતાથી પરસ્પરાવલંબન. સ્વતંત્ર બનવું એક મહત્વનો પડાવ છે, પણ સાચી પરિપક્વતા અને ઉચ્ચતમ અસરકારકતા પરસ્પરાવલંબનમાં છે, એટલે કે બીજા સાથે મળીને વધુ સારું પરિણામ પ્રાપ્ત કરવામાં.
અને ચોથું, સિદ્ધાંત કેન્દ્રિત જીવન જીવવું. આપણા નિર્ણયો અને કાર્યો વ્યક્તિગત લાગણીઓ, સંજોગો કે સામાજિક દબાણ પર નહીં, પણ શાશ્વત સાર્વત્રિક સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ. આ સિદ્ધાંતો આપણને સ્થિરતા અને સાચી દિશા આપે છે, હોકાયંત્રની જેમ.
અને પાંચમો મુદ્દો કદાચ પીપીસી સંતુલન, એટલે કે ઉત્પાદન પ્રોડક્શન પરિણામો સોનાના ઈંડા, અને ઉત્પાદન ક્ષમતા પ્રોડક્શન કેપેબિલિટી એ સંપત્તિ જે પરિણામ આપે છે સોનાના ઈંડા આપતી મરઘી વચ્ચે સંતુલન જાળવવું. આપણે ટૂંકા ગાળાના પરિણામો માટે લાંબા ગાળાની ક્ષમતાનો ભોગ ના આપવો જોઈએ. આદત સાથ આ જ પીસી જાળવવાની વાત કરે છે.
આ બધા મુદ્દા ખૂબ જ વિચારવા જેવા છે. પુસ્તકમાં ઘણા યાદગાર વાક્યો પણ છે જે આ વિચારોને ટૂંકમાં રજૂ કરે છે.
હા, કોટ્સ ઘણા સારા છે, જેમ કે ખાનગી વિજય જાહેર વિજય પહેલા આવે છે, પ્રાઇવેટ વિક્ટરી પ્રિસીડ્સ પબ્લિક વિક્ટરી.
હા, એટલે કે બીજા સાથે અસરકારક બનતા પહેલા પોતાની જાત પર કામ કરવું જરૂરી છે.
બીજું, અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ.
આપણી ક્રિયાઓને દિશા આપવા માટે દ્રષ્ટિ અને ઉદ્દેશ્ય કેટલા મહત્વના છે એ બતાવે છે, માનસિક રચના પહેલા.
અને પેલું સંવાદ માટેનું સૂત્ર, પહેલા સમજવાનો પ્રયત્ન કરો પછી સમજાવવાનો. સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેન ટુ બી અન્ડરસ્ટુડ.
આ તો સંબંધોની ચાવી છે, સહાનુભૂતિનું મહત્વ.
અને પ્રોએક્ટિવિટીનો સાર, ઉત્તેજના અને પ્રતિભાવ વચ્ચે એક અવકાશ છે. આપણા પ્રતિભાવમાં આપણો વિકાસ અને આપણી સ્વતંત્રતા રહેલી છે.
આ બહુ શક્તિશાળી વિચાર છે. આપણી પાસે પસંદગી કરવાની શક્તિ છે.
અને છેલ્લું, આદત ત્રણ માટે. મહત્વનું એ નથી કે તમારા સમયપત્રકમાં શું છે તેને પ્રાથમિકતા આપો, પરંતુ તમારી પ્રાથમિકતાઓને સમયપત્રકમાં સ્થાન આપો.
વાહ. ધ કી ઇઝ નોટ ટુ પ્રાયોરિટાઇઝ વોટ્સ ઓન યોર શેડ્યુલ, બટ ટુ શેડ્યુલ યોર પ્રાયોરિટીઝ. આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય, કોઈ ઉદાહરણો?
ચોક્કસ. જેમ કે વ્યક્તિગત જીવનમાં આદત બે મુજબ કોઈ વ્યક્તિ ખરેખર બેસીને વિચારે કે એના માટે જીવનમાં સૌથી મહત્વનું શું છે અને એના આધારે પોતાના નિર્ણયો લે.
અથવા આદત ત્રણ પ્રમાણે દર અઠવાડિયે રવિવારે સાંજે આવતા અઠવાડિયા માટે પોતાની ભૂમિકાઓ, પિતામાતા, કર્મચારી, મિત્ર વગેરે, અને એમાં કરવાના ક્વોડ્રન્ટ ટુના મોટા પથ્થરો નક્કી કરવા. એનાથી જીવનમાં સંતુલન આવે.
અને આદત સાત, નિયમિત કસરત કરવી, કંઈક નવું વાંચવું કે શીખવું, થોડો સમય શાંતિથી પોતાની સાથે વિતાવો અને સારા સંબંધો જાળવવા. આ બધું કરવતને ધાર કાઢવા જેવું છે.
અને ઓફિસમાં કે કામ પર?
ત્યાં પણ ઘણું લાગુ પડે. આદત ચાર અને છ, વિન વિન અને સિનર્જી, ટીમમાં સહકાર અને પરસ્પર આદરનું વાતાવરણ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે.
અને આદત પાંચ, કોઈ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કે કોઈને સૂચના આપતા પહેલા ખરેખર એમની જરૂરિયાતો અને દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરવો. એનાથી કામ વધુ અસરકારક બને.
હા, અને આદત ત્રણ પ્રમાણે દિવસ દરમિયાન તાકીદના પણ બિનમહત્વના કામોમાં અટવાઈ જવાને બદલે જે કામ ખરેખર લાંબા ગાળે ફરક પાડશે ક્વોડ્રન્ટ ટુ, એના પર ધ્યાન કેન્દ્રિત કરવું.
અને સંબંધોમાં, કુટુંબમાં કે મિત્રો સાથે?
ત્યાં તો આદત પાંચ, સહાનુભૂતિથી સાંભળવું એ જાદુ કરી શકે છે, મતભેદ ઉકેલવામાં ખૂબ મદદરૂપ થાય.
અને પેલું, ભાવનાત્મક બેંક ખાતું?
હા, એનો વિચાર સતત ધ્યાનમાં રાખવો. નાની નાની બાબતોથી વિશ્વાસ વધારવો, વચન પાળવું, દયા રાખવી, ભૂલ થાય તો માફી માંગવી.
ના નિયમો કે જવાબદારીઓ સાથે મળીને નક્કી કરવા, એનાથી બધાને લાગે કે આ આપણું છે.
બરાબર, આ સિદ્ધાંતો ખરેખર સર્વત્ર લાગુ પડે છે.
આ પુસ્તકમાંથી શીખવા જેવું ઘણું મળ્યું. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર એ અંદરથી બહારનો રહ્યો છે. ઘણીવાર આપણે બહારની પરિસ્થિતિઓ કે બીજા લોકોને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કોવીએ યાદ અપાવે છે કે સાચી શક્તિ અને પરિવર્તનની શરૂઆત આપણી અંદરથી, આપણી પોતાની પસંદગીઓ અને આપણા પોતાના ચારિત્ર્યથી થાય છે.
અને મારા માટે પરસ્પરાવલંબનનો ખ્યાલ ખૂબ જ મહત્વનો લાગ્યો. આપણે ઘણીવાર સ્વતંત્રતાને જ અંતિમ લક્ષ્ય માની લઈએ છીએ, પણ કોવિ સમજાવે છે કે સાચી પરિપક્વતા અને ઉચ્ચતમ સિદ્ધિઓ તો ત્યારે જ મળે છે જ્યારે આપણે બીજાઓ સાથે મળીને સહકારથી સિનર્જીથી કામ કરીએ છીએ. એકલા ચાલવા કરતાં સાથે મળીને ચાલવામાં વધુ શક્તિ છે, ખાસ કરીને વિન વિન અને સિનર્જીની આદતો.
ખરેખર. અને આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે. જો આ આદતો સાર્વત્રિક સિદ્ધાંતો પર આધારિત છે, તો કોઈ વ્યક્તિ આજે આ સાંભળ્યા પછી પોતાની દિનચર્યામાં કયો એક નાનો સિદ્ધાંત આધારિત ફેરફાર લાવી શકે?
હા, કદાચ કોઈની સાથેની આગામી વાતચીતમાં ફક્ત 5 મિનિટ માટે ખરેખર જવાબ આપવાને બદલે સમજવાનો પ્રયાસ કરવો.
અથવા રાત્રે સૂતા પહેલા આવતીકાલ માટે કઈ એક મહત્વની પણ બિન તાકીદની વસ્તુ છે જે કરવી જ છે એ નક્કી કરવું.
નાના પગલાં પણ મોટા પરિવર્તનની શરૂઆત બની શકે છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણે દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.